એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી અનોખી હૃદયસ્પર્શી નવલકથાની દુનિયામાં જઈ રહ્યા છીએ જેનું નામ જ કુતૂહલ જગાડે છે, ધ ગંઝી લિટરરી એન્ડ પોટેટો પીલ પાઈ સોસાયટી.
હા, નામ ખરેખર અનોખું છે અને વાર્તા પણ એટલી જ. શું કહેવાય, હું ફાપનારી છે, યુદ્ધની પૃષ્ઠભૂમિ હોવા છતાં.
બરાબર. આ કૃતિ મેરી એન શેફર અને એમની ભત્રીજી એની બેરોઝે સાથે મળે એમને લખી છે. મેરી એન શેફર, જેઓ પોતે એક લાઇબ્રેરિયન હતા, ખબર છે?
હા, અને એમને આનો વિચાર ગર્નસી ટાપુની મુલાકાત વખતે આવેલો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ત્યાં જે જર્મન કબજો હતો એના ઇતિહાસથી એ પ્રેરિત થયા હતા.
અને દુઃખની વાત એ છે કે આ એમની પહેલી અને છેલ્લી નવલકથા હતી. એમના મૃત્યુ પછી એની બેરોઝે એને પૂરી કરી.
પણ જે વારસો મૂકી ગયા છે એ અદ્ભુત છે. ખાસ કરીને આ નવલકથાની શૈલી એ સંપૂર્ણપણે પત્રાત્મક છે.
એટલે કે
આખી વાર્તા પત્રો, ટેલિગ્રામ, ડાયરીની નોંધો એના દ્વારા જ આગળ વધે છે. જાણે આપણે જ એ પત્રો વાંચી રહ્યા હોઈએ. એકદમ અંગત અનુભવ.
રસપ્રદ. તો આપણે સમયમાં ક્યાં છીએ? કયો સમય ગાળો છે?
આપણે છીએ 1946ના લંડનમાં. બીજું વિશ્વયુદ્ધ હમણાં જ પૂરું થયું છે. શહેર હજી યુદ્ધના ઘા રૂઝવી રહ્યું છે. બધે પુનઃનિર્માણનો માહોલ છે, પણ એક પ્રકારની ઉદાસી પણ છે હવામાં.
સમજાયું. તો આજના સંવાદમાં આપણે શું કરવાના છીએ? આ પત્રોની દુનિયામાં ઊંડા ઉતરીશું?
ચોક્કસ. આપણે આ નવલકથાની કથા, એના પાત્રોનો વિકાસ, એમાં છુપાયેલા મુખ્ય વિષયો અને સૌથી મહત્વનું, યુદ્ધ જેવી ભયાનક પરિસ્થિતિમાં પણ ટકી રહેલી માનવતા અને પુસ્તકોની તાકાત, એ બધું જ સમજવાની કોશિશ કરીશું.
સરસ. તો ચાલો શરૂ કરીએ. વાર્તા કોનાથી શરૂ થાય છે?
વાર્તાની મુખ્ય નાયિકા છે જુલિયેટ એશ્ટન, લગભગ 32 વર્ષની એક લેખિકા.
એ જાણીતી છે?
હા, યુદ્ધ દરમિયાન એણે ઇઝી બિકરસ્ટાફ એવા રમૂજી ઉપનામથી કોલમ લખી હતી, જે ખૂબ લોકપ્રિય થઈ હતી. એટલે એને સફળતા મળી છે.
પણ એના અવાજમાં પણ સંભળાયું.
હા, પણ હવે યુદ્ધ પૂરું થયું છે અને એને એ હળવી કોલમથી આગળ વધીને કંઈક ગંભીર, કંઈક અર્થપૂર્ણ લખવું છે. એની પાસે સફળતા છે, પૈસા છે. એક પ્રભાવશાળી અમેરિકન પ્રકાશક માર્ક રેનોલ્ડ્સ એનો હાથ માંગે છે, પણ
અંદરથી કંઈક ખૂટે છે. એક ખાલીપો.
બરાબર. એક દિશાહીનતા છે. એને ખબર નથી કે હવે આગળ શું કરવું. જીવનમાં જાણે કોઈ હેતુ નથી રહ્યો.
અને આવા સમયે જ કંઈક અણધાર્યું બને છે, નહીં?
એકદમ. એના જીવનમાં એક પત્ર આવે છે, સાવ અજાણી જગ્યાએથી, ગર્નસી ટાપુ પરથી.
ગર્નસી, એ ક્યાં આવ્યું?
એ ઇંગ્લિશ ચેનલમાં આવેલો એક નાનો બ્રિટિશ ટાપુ છે, જે યુદ્ધ દરમિયાન જર્મનીના કબજા હેઠળ હતા.
અચ્છા. અને પત્ર કોનો છે?
પત્ર લખનાર છે ડોસી એડમ્સ નામનો એક ખેડૂત, સાવ સીધો સાધો માણસ. એને ચાર્લ્સ લેમ્બનું એક જૂનું પુસ્તક મળ્યું છે અને એમાં જુલિયેટનું નામ અને સરનામું છે.
ઓહ, એટલે એણે જુલિયેટને પત્ર લખ્યો.
હા, એને લેમ્બનું લખાણ એટલું ગમી ગયું છે કે એને બીજા પુસ્તકો વાંચવા છે. એટલે એ જુલિયેટને પૂછે છે કે લંડનમાં લેમ્બના પુસ્તકો ક્યાંથી મળશે.
કેટલું સહજ. અને આ જ પત્રમાં પેલી સોસાયટીનો ઉલ્લેખ હશે?
હા, ડોસી એના પત્રમાં ઉલ્લેખ કરે છે અમારી ગર્નસી લિટરરી એન્ડ પોટેટો પીલ પાઈ સોસાયટીનો.
અને આ નામ સાંભળીને જુલિયેટનું કુતૂહલ જાગ્યું હશે. પોટેટો પીલ પાઈ સોસાયટી, આ વળી શું છે?
બરાબર. એ જ. ડોસીના પત્રની નિખાલસતા અને આ વિચિત્ર નામે જુલિયેટને તરત આકર્ષી. એણે તરત ડોસીને જવાબ લખ્યો અને પુસ્તકો મોકલવાની વ્યવસ્થા કરી. અને પછી તો પત્રોનો સિલસિલો શરૂ થઈ ગયો.
અને આ પત્રો દ્વારા જુલિયેટને અને આપણને પણ ગર્નસીના યુદ્ધ સમયના જીવન વિશે જાણવા મળે છે.
હા, એ પત્રો ધીમે ધીમે એક આખું ચિત્ર ઊભું કરે છે. જર્મન કબજા 1940-45 દરમિયાન ટાપુવાસીઓએ શું શું સહન કર્યું. ભૂખમરો, ભય, એકલતા, પ્રિયજનો ગુમાવવાનું દુઃખ.
ખૂબ મુશ્કેલ સમય હશે.
અત્યંત મુશ્કેલ. પણ એ જ પત્રોમાં એમની હિંમત, એમની મિત્રતા, અણધારી મળતી મદદ અને હાસ્ય પણ દેખાય છે. કપરા સંજોગોમાં પણ જીવવાની એમની જીજીવિષા અદ્ભુત છે.
અને પેલી સોસાયટી, એનું શું? એ કેવી રીતે બની? સાંભળ્યું છે કે એની શરૂઆત તો એક જૂઠાણાથી થઈ હતી.
હા, એ વાત સાચી છે. મજાની વાત છે. બન્યું એવું કે એક રાત્રે કર્ફ્યુ લાગુ હતો ત્યારે સોસાયટીના કેટલાક મુખ્ય સભ્યો ડોસી, એમેલિયા, ઇસોલા, એબેન અને એલિઝાબેથ એ લોકોએ ચોરી છુપીથી એક ડુક્કર રાંધ્યું હતું.
ડુક્કર એ સમયમાં તો બહુ મોટી વાત કહેવાય.
બહુ જ મોટી. પેટ ભરીને જમ્યા પછી એ લોકો રાત્રે પાછા ફરતા હતા. ત્યાં જર્મન સૈનિકોએ એમને પકડી પાડ્યા કર્ફ્યુ તોડવા બદલ.
ઓ બાપરે, પછી શું થયું?
બધા ગભરાઈ ગયા. સજા તો નક્કી જ હતી. ત્યાં જ એલિઝાબેથ મેકેના નામની એક બહાદુર અને હાજર જવાબી યુવતીએ તરત જ કહી દીધું કે અમે તો અમારી લિટરરી સોસાયટીની મીટિંગમાંથી આવીએ છીએ.
વાહ, શું દિમાગ ચલાવ્યું!
હા, સૈનિકોને શંકા ગઈ. એમણે પૂછ્યું, સોસાયટીનું નામ શું છે? હવે કોઈ નામ તો હતું નહીં, એટલે થોડી આનાકાની પછી એલિઝાબેથે મનમાં આવ્યું એવું નામ જોડી કાઢ્યું.
ધ ગર્ન્સી લિટરરી એન્ડ
પોટેટો પીલ પાઈ સોસાયટી. કારણ કે એ રાત્રે એ લોકોએ જમવામાં બટાકાની છાલમાંથી બનાવેલી એક વિચિત્ર પાઈ પણ ખાધી હતી. બીજું કંઈ હતું જ નહીં બનાવવા માટે.
અદ્ભુત, ખરેખર અદ્ભુત. એટલે બચવા માટે ઘડી કાઢેલું નામ.
હા, પણ પછી જે બન્યું એ એનાથી પણ વધુ રસપ્રદ છે. જે ફક્ત એક બહાનું હતું એ ખરેખર એક સોસાયટી બની ગઈ.
કેવી રીતે?
એ લોકોને વિચાર આવ્યો કે આ તો સારો ઉપાય છે ભેગા મળવાનો. યુદ્ધની ભયાનકતા અને એકલતા વચ્ચે આ સાપ્તાહિક મીટિંગો એમના માટે શું કહેવાય, આશ્વાસન બની ગઈ. તેઓ મળતા, જે પણ પુસ્તક હાથમાં આવે એ વાંચતા, એના પર વાતો કરતા, હસતા અને થોડીવાર માટે પોતાનું દુઃખ ભૂલી જતા. પુસ્તકો અને એકબીજાનો સહાર જ એમનો સહારો બન્યો.
અને પેલી પોટેટો પીલ પાઈ એ માત્ર નામનો ભાગ ન રહી પણ કંઈક વધુ બની. નહીં,
ચોક્કસ. એ બટાકાની છાલની પાઈ એમની સ્થિતિસ્થાપકતાનું પ્રતીક બની ગઈ. અભાવમાં પણ સર્જન કરવું, નકામી વસ્તુમાંથી પણ આનંદ અને પોષણ મેળવવું, એ એમની હિંમત અને સાથે મળીને લડવાની ભાવના દર્શાવે છે.
જુલિયટને ડોસી સિવાય બીજા કોના કોના પત્રો મળે છે?
ધીમે ધીમે આખો સમુદાય જુલિયેટ સાથે પત્રથી જોડાય છે. એને મળે છે ઇસોલા પ્રીબી. થોડી તરંગી, જડીબૂટીઓ વેચે, પોપટ પાડે અને માથાના આકાર પરથી ભવિષ્ય કહેવામાં માને.
મજાની લાગે છે.
હા, પછી છે એમેલિયા મોગેરી, જેણે પોતાના ઘરે પહેલી મીટિંગ રાખી હતી. એ માતૃત્વ ભાવવાળી અને મક્કમ સ્ત્રી છે. પછી વૃદ્ધ માછીમાર એબેન રેમઝી છે, જેમણે યુદ્ધમાં પોત્રો ગુમાવ્યો છે. અને બીજા પણ છે. દરેકનો અવાજ અલગ, દરેકની વાત અલગ.
અને આ બધા પત્રોમાં કોઈ એક સમાન ભાવના દેખાય છે?
હા, એક પાત્ર લખે છે અને એ કદાચ બધાના મનની વાત છે. જ્યારે બીજું કંઈ જ વળગી રહેવા જેવું નહોતું ત્યારે અમે પુસ્તકો અને એકબીજાને વળગી રહ્યા.
બહુ ઊંડી વાત છે. પુસ્તકો અને માનવ સંબંધો જ આખરે બચાવે છે.
બિલકુલ.
ચાલો હવે પાત્રોની અંદરની સફર જોઈએ. જુલિયેટ કેવી રીતે બદલાય છે આ પત્રોથી?
જુલિયેટ શરૂઆતમાં સફળ પણ થોડી અટવાયેલી લેખિકા છે. એ બુદ્ધિશાળી છે, વિનોદી છે, પણ એને ઊંડાણ અને સાચા જોડાણની તલાશ છે. ગણસીના પત્રો એને એ દિશામાં ખેંચે છે.
એ માત્ર બહારથી જોનાર નથી રહેતી.
ના, ધીમે ધીમે એ આ લોકોની વાર્તાઓ સાથે, એમના સુખ દુઃખ સાથે એટલી જોડાઈ જાય છે કે એ પોતે એનો હિસ્સો બની જાય છે. એ ઇઝી બીકર સ્ટાફના માસ્ક પાછળથી બહાર આવે છે અને પોતાની સાચી સંવેદનશીલતા અને લેખનનો હેતુ શોધે છે.
એનું કોઈ ઉદાહરણ?
એ માર્ક રિનોલ્ડ્સ વિશે વિચારે છે ત્યારે કહે છે, મારે ફક્ત લગ્ન કરવા ખાતર લગ્ન નથી કરવા. હું એવી કોઈ વ્યક્તિ સાથે બાકીનું જીવન વિતાવવાનું વિચારી પણ નથી શકતી જેની સાથે હું વાત ન કરી શકું, અથવા વધુ ખરાબ, જેની સાથે હું મૌન ન રહી શકું. આ એની પરિપક્વતા અને પ્રમાણિકતા બતાવે છે.
અને ડોસી એડમ્સ, જેનાથી બધું શરૂ થયું.
ડોસી ખૂબ શરમાળ છે, ઓછું બોલે છે, પણ દિલનો બહુ સારો અને દયાળુ છે. ડુક્કર પાળે છે. એનો એલિઝાબેથ મેકેના સાથે ખાસ ઊંડો સંબંધ હતો, જે પછીથી ખબર પડે છે.
એલિઝાબેથ, પેલી જેણે સોસાયટીનું નામ આપ્યું હતું?
હા, એ જ. અને એલિઝાબેથની ગેરહાજરીમાં ડોસી એની દીકરી કિટની ખૂબ પ્રેમથી સંભાળ રાખે છે. જુલિયેટ સાથેના પત્રો એને યુદ્ધના આઘાતમાંથી બહાર આવવામાં અને ફરીથી વિશ્વાસ કરતા શીખવામાં મદદ કરે છે.
તમે એલિઝાબેથનો ઉલ્લેખ કર્યો. એ વાર્તામાં હાજર નથી પણ લાગે છે કે એ બહુ મહત્વની છે.
તમે બરાબર સમજ્યા. એલિઝાબેથ શારીરિક રીતે ભલે ગેરહાજર હોય પણ એ આખી નવલકથાનું હૃદય અને આત્મા છે. એનું પાત્ર બીજા લોકોની વાતોમાંથી, એમની યાદોમાંથી ધીમે ધીમે આપણી સામે ઘડાય છે.
કેવી હતી એ?
અત્યંત બહાદુર, નીડર, જીવનથી ભરપૂર, અન્યાય સામે લડી લેનારી અને ખૂબ જ કરુણાળુ. સોસાયટી શરૂ કરવા પાછળની મુખ્ય પ્રેરણા એ જ હતી.
અને એની સાથે શું થયું હતું?
એની વાર્તા જ સૌથી જટિલ અને કરુણ છે. એને એક જર્મન અધિકારી ક્રિશ્ચિયન હેલમન સાથે પ્રેમ થાય છે, જે સારો માણસ હતો. એમનાથી એને દીકરી કિટ જન્મે છે. પણ પછી?
પછી શું?
પછી એ એક ભૂખ્યા ગુલામ કામદારને, જેને નાઝીઓ જબરદસ્તી કામ કરાવતા હતા, મદદ કરવાની કોશિશ કરે છે અને પકડાઈ જાય છે. એને જર્મનીના રેવન્સબ્રુક કોન્સન્ટ્રેશન કેમ્પમાં મોકલી દેવામાં આવે છે.
ઓહ, ભયાનક.
હા, અને પછી એનું શું થયું એ એક મોટું રહસ્ય બની જાય છે. ટાપુવાસીઓ એના વિશે વાત કરતા ખચકાય છે.
એટલે જુલિયટને આ જાણવાની ઉત્સુકતા થાય છે?
ચોક્કસ. એની અંદરનો પત્રકાર જાગી જાય છે. એને એલિઝાબેથની પૂરી કહાણી જાણવી છે. એને સમજવું છે કે આટલી બહાદુર સ્ત્રી સાથે શું થયું. આ અધૂરી વાતો અને છુપાયેલું દર્દ એને ઘરનસી ખેંચી જાય છે.
પણ લંડનમાં તો માર્ક રેનોલ્ડ્સ છે, એનું શું?
માર્ક જુલિયટના લંડનના જીવનનું પ્રતીક છે. પૈસો, ભપકો, સામાજિક સ્વીકૃતિ. એ જુલિયટને પ્રેમ કરે છે અને લગ્ન કરવા માંગે છે. પણ એ ઘરનસીના લોકોની સાદગી, એમના મૂલ્યો, એમના દુઃખને સમજી શકતો નથી.
એટલે ઘરનસીના અનુભવથી તદ્દન વિપરીત છે.
હા, અને માર્કનું દબાણ, લંડનની ઉપરછલ્લી જિંદગી, આ બધું જ જુલિયટને વધુ ને વધુ ગૂંગળાવે છે. એને લાગે છે કે એને સાચો જવાબ ઘરનસીમાં જ મળે છે.
એટલે એ ઘરનસી જવાનું નક્કી કરે છે.
હા, એ બધું જ છોડીને ઘરનસી જાય છે. સોસાયટીના સભ્યોને મળવા, એમના અનુભવો પર પુસ્તક લખવા, અને મુખ્યત્વે એલિઝાબેથનું સત્ય જાણવા.
અને ટાપુ પર એનું સ્વાગત કેવું થાય છે? જેવું પત્રોમાં હતું એવું જ?
એનાથી પણ વધુ ઉષ્મા ભર્યું. જે લોકોને એ માત્ર પત્રોથી જાણતી હતી, એ લોકો એને જાણે વર્ષોથી ઓળખતા હોય એમ અપનાવી લે છે. ડોસી, ઇસોલા, એમેલિયા, એબેન બધા સાથે એનો જીવન સંપર્ક થાય છે.
અને પેલી નાની કિટ, એલિઝાબેથની દીકરી?
કિટ શરૂઆતમાં થોડી દૂર રહે છે. મા વિના ઉછરી છે, યુદ્ધ જોયું છે. પણ જુલિયટના પ્રેમ અને ધીરજથી એ ધીમે ધીમે ખુલે છે. બંને વચ્ચે મા દીકરી જેવો અતૂટ સંબંધ બંધાય છે. જુલિયટને કિટમાં અને કિટને જુલિયટમાં જાણે પોતાનો પરિવાર મળે છે.
વાહ, અને ત્યાં રહીને જ એલિઝાબેથની આખી વાત સામે આવે છે.
હા, જેમ જેમ જુલિયટ લોકોનો વિશ્વાસ જીતે છે, તેમ તેમ એલિઝાબેથની વાર્તાના ટુકડાઓ જોડાતા જાય છે. કોઈ વાતચીતમાં કહે, કોઈ જૂનો પત્ર વંચાવે, કોઈ પોતાની યાદો વાગોળે.
અને અંતિમ સત્ય એ કેવી રીતે ખબર પડે છે?
એ બહુ દુઃખદ રીતે ખબર પડે છે. રેવન્સબ્રુકે કેમ્પમાંથી બચીને આવેલી એક ફ્રેન્ચ સ્ત્રી ગણસી આવે છે. એ એલિઝાબેથ સાથે કેમ્પમાં હતી.
એ શું કહે છે?
એ જણાવે છે કે એલિઝાબેથની હત્યા કરવામાં આવી હતી. એ કેમ્પમાં એક ક્રૂર ગાર્ડથી બીજી કેદીને બચાવવા ગઈ અને ગાર્ડે એને ગોળી મારી દીધી. એ અંત સુધી નીડર અને બીજા માટે જીવનારી રહી.
હૃદયદ્રાવક.
ખૂબ જ. પણ આ સત્યથી એક પ્રકારનું સમાપન મળે છે. એલિઝાબેથ એક શહીદ, એક સાચી નાયિકા તરીકે સ્થાપિત થાય છે.
આખી વાર્તા જાણ્યા પછી એના મૂળમાં રહેલા વિષયો પર વાત કરીએ. સૌથી પહેલું તો મને લાગે છે સાહિત્ય, પુસ્તકો અને વાંચનની શક્તિ.
ચોક્કસ, એ તો પાયાનો વિષય છે. પુસ્તક જ જુલિયટ અને ગણઝીને જોડે છે. સોસાયટી પોતે જ પુરાવો છે કે વાંચન કેવી રીતે સમુદાય રચી શકે છે, મુશ્કેલીમાં રાહત આપી શકે છે અને આપણને વધુ સારો માણસ બનાવી શકે છે.
પેલું જુલિયટનું વાક્ય યાદ છે પુસ્તકો વિશેનું?
હા, વાંચન વિશે મને આ જ ગમે છે. પુસ્તકમાં એક નાની વસ્તુ તમને રસ જગાવશે અને તે નાની વસ્તુ તમને બીજા પુસ્તક તરફ દોરી જશે. જ્ઞાન અને વિચારોની એક અવિરત યાત્રા.
બીજો વિષય છે માનવ મનની સ્થિતિ સ્થાપકતા. આટલી બધી તકલીફો પછી પણ લોકો ટકી રહે છે.
હા, એ અદ્ભુત રીતે બતાવ્યું છે. ભૂખ, ભય, નુકસાન, છતાં એમણે દયા, રમૂજ અને માનવતા ગુમાવી નથી. એકબીજાનો સહારો બન્યા છે. પેલી પોટેટો પીલ પાઈની જેમ એમણે અભાવમાંથી પણ જીવનનો આનંદ નીચોવી લીધો છે.
અને કુટુંબની નવી વ્યાખ્યા પણ જોવા મળે છે, ફાઉન્ડ ફેમિલી.
બરાબર. લોહીના સંબંધો કરતા પણ વહેંચાયેલા અનુભવ અને સ્નેહથી બનેલો પરિવાર. જુલિયટ જેવી અનાથ વ્યક્તિને પણ આખરે આ વિચિત્ર પણ પ્રેમાળ સમુદાયમાં પોતાનું ઘર મળે છે. કુટુંબે છે જે તમને અપનાવે છે.
યુદ્ધની વાત આવે ત્યારે સારા ખરાબનું વિભાજન અહીં નથી, એની જટિલતા બતાવી છે.
હા, અને બહુ મહત્વનું છે. ક્રિશ્ચિયન હેલમેન, જે જર્મન અધિકારી છે, એના પાત્ર દ્વારા લેખકો બતાવે છે કે દુશ્મન છાવણીમાં પણ સારા માણસો હોઈ શકે છે. યુદ્ધ કોઈને સંપૂર્ણ ખરાબ નથી બનાવી દેતું. વાત વ્યક્તિગત પસંદીઓ અને માનવતાની છે.
અને છેલ્લે વાર્તા કહેવાનું મહત્વ, યાદોને સાચવવાનું મહત્વ.
હા, જુલિયેટ એક લેખિકા તરીકે આ લોકોની વાર્તાઓ એમની પીડા, એમની હિંમતને નોંધે છે, જેથી એ ભૂલાઈ નહીં જાય. એ એમની સાક્ષી બને છે. લેખન અહીં માત્ર કળા નથી, પણ એક જવાબદારી છે ભૂતકાળને જીવંત રાખવાની.
શૈલીની વાત કરીએ તો આ પત્રો દ્વારા વાર્તા કહેવાની રીત કેવી અસર ઊભી કરે છે?
એનાથી એકદમ નિકટતા અને તાત્કાલિકતાનો ભાવ જન્મે છે. આપણે લાગે છે કે આપણે જ આ પાત્રો સાથે સીધી વાત કરી રહ્યા છીએ. દરેક પાત્રનો અવાજ, એની બોલવાની રીત એના પત્રોમાં ઝલકે છે. જુલિયેટની બુદ્ધિ, ડોસીની સરળતા, ઇસોલાની ધૂન, એનાથી વાર્તા જીવંત બને છે.
અને ગંભીરતાની સાથે રમૂજ પણ છે. એ સંતુલન કેવી રીતે જાળવ્યું છે?
એ કમાલનું છે. આટલા દુઃખદ બનાવો વચ્ચે પણ હળવાશ અને હાસ્ય ટકી રહે છે. એ જ તો જીવન છે. આપણે પણ મુશ્કેલીઓનો સામનો હસીને અને એકબીજાના સાથથી જ કરીએ છીએ. આ સંતુલન જ નવલકથાને આટલી વાસ્તવિક અને પ્રિય બનાવે છે.
તો એલિઝાબેથનું સત્ય જાણ્યા પછી જુલિયેટ શું નિર્ણય લે છે? લંડન પાછી જાય છે?
ના, એને હવે સ્પષ્ટ થઈ ગયું છે કે એનું દિલ ઘરની સીમા લાગી ગયું છે. લંડનની દુનિયા એને હવે પોતાની નથી લાગતી.
માર્ક રેનોલ્ડ્સનું શું થાય છે? એ ઘરનેસી આવે છે?
હા, એ જુલિયેટને મનાવવા પાછી લઈ જવા ઘરનેસી આવે છે. પણ એ ટાપુ કે ત્યાંના લોકો સાથે જરાય જોડાઈ શકતો નથી. એની હાજરી જુલિયેટના નિર્ણયને વધુ પાક્કો કરે છે. એ માર્કના લગ્નના પ્રસ્તાવને નકારી દે છે
અને ગર્નેસીમાં જ રહેવાનું નક્કી કરે છે.
હા, એ ત્યાં જ રહેશે, એલિઝાબેથ પર પુસ્તક લખશે અને સૌથી મોટો નિર્ણય, એ કિટને કાયદેસર રીતે દત્તક લેશે.
એટલે એને પરિવાર મળી ગયો.
હા, કિટને મા મળી અને જુલિયેટને દીકરી અને પરિવાર. એના જીવનનો હેતુ પૂરો થયો.
અને ડોસી, એના અને જુલિયેટ વચ્ચે શું થાય છે?
વાર્તાનો અંત બહુ જ સુંદર અને શું કહેવાય, મીઠો છે. એક દિવસ લખતા લખતા જુલિયેટને અચાનક સમજાય છે કે ડોસીના પ્રેમમાં છે.
ઓહો.
અને પુસ્તકનો છેલ્લો પત્ર, જે ડોસીને લખાયેલો છે પણ મોકલ્યો નથી, એમાંય કોઈ લેખકની શૈલી વિના સાવ સીધા સરળ શબ્દોમાં ડોસીને પૂછે છે કે શું તેની સાથે લગ્ન કરશે. બસ, એની ઘર, પ્રેમ અને પરિવારની શોધ અહીં પૂરી થાય છે.
ખૂબ જ સંતોષકારક અંત. આ નવલકથા ખરેખર યુદ્ધની ભયાનકતા વચ્ચે પણ આશા, પ્રેમ અને માનવતાનો સંદેશ આપે છે.
હા, એ આપણને મિત્રતા, સમુદાય અને પુસ્તકો જેવી સાદી પણ શક્તિશાળી વસ્તુઓની કિંમત સમજાવે છે. અને એ પણ કે સાચી વીરતા મોટા યુદ્ધોમાં નહીં, પણ રોજબરોજની નાની નાની હિંમત અને દયામાં રહેલી છે.
આ કથા કદાચ એ પણ શીખવે છે કે પત્રો જેવા અધૂરા લાગતા ટુકડાઓમાં પણ આપણે સંપૂર્ણતા અને સાચું જોડાણ શોધી શકીએ છીએ.
અને હિંમત અને દયાથી કહેવાયેલી વાર્તાઓ એ જ માનવ આત્માનો સાચો વારસો છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.